તારીખ 7/10/1992 શ્રી સમયસર ગાથા 17 અને 18 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 49
તારગાથાનો ટીકાનો છેલ્લો પારિગ્રાફ છે 51 છે પરંતુ જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાલ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ અનાદિ બંધન આવશે, સ્વર સાથે એકત્વપણાના નિશ્ચયથી મૂંડ જે અજ્ઞાની તેને આ અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી. શું કહે છે કે અનુભવ તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્માનો જ થાય છે, કેમ કે જ્ઞાન વેદનમાં બીજાનું વેદન થવું એ અશક્ય છે. પણ પરિસ્થિતિ બીજી છે ખરી કે જેને લઈને તેને અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મજ્ઞાન નથી. ભગવાન આત્માનો અનુભવ હોવા છતાં આત્મજ્ઞાન નથી એમ કહેવું છે. શું કારણથી આત્મજ્ઞાન નથી? કે એક તો બંધને વશ છે, બંધને વશ છે એટલે બંધાયેલો છે એને વશ પડ્યો છે, એટલે પૂર્વકૃત અપરાધ છે એ અપરાધની ભૂમિકામાંથી છૂટ્યો નથી. અનાદિથી આ પરિસ્થિતિ છે. બીજું વર્તમાન નિશ્ચય એનો પરદ્રવ સાથેના એકત્વપણાનો છે. હું શરીર છું, આ સંયોગો મારા છે, એ પ્રકારનો પરદ્રવ સાથેનો એકપણાનો નિર્ણય છે, નિશ્ચય છે કે જેને લઈને પરલક્ષ છે. સ્વપણાના એકત્વના નિશ્ચયમાં સ્વલક્ષ હોય છે, પરદ્રવ્યના એકત્વના નિશ્ચયમાં પરલક્ષ હોય છે. નિશ્ચય કહો, લક્ષ કહો, ઓળખાણ કહો, પ્રતિભાસ કહો, એક અર્થમાં છે ને. પણ નિશ્ચય ઊંધો છે એટલે લક્ષ ઊંધું છે. લક્ષ ઊંધું છે અને પૂર્વ અપરાધને ટાળ્યો નથી, એ અસરથી નીકળ્યો નથી, એ બંધને વશ પડેલો છે, બંધ ભાવોને વશ પડ્યો છે, અથવા જૂના બંધના ઉદયને વશ પરિણમે છે. જે બંધનમાં પોતે પડ્યો છે એને વશ પરિણમે છે. અત્યારે મનુષ્યપણાના બંધનમાં છે તો મનુષ્યપણા રૂપે જ પરિણમે છે. અનુભવ તો પર્યાયમાં જ હોય ને. સામાન્યમાં એનું વેદન પણ છે. હા, હું કહે તો અનુભૂતિ શબ્દ જ વાપર્યો છે, પ્રતિભાસ જ્ઞાન એક શબ્દ નથી વાપર્યો. પોતે અનુભવમાં આવે છે એમ લીધું છે, પ્રતિભાસમાં આવે છે, જાણવામાં આવે છે એવું કઈ નથી લીધું. અનુભવ શબ્દ વાપર્યો છે એટલે વેદનની વાત ચાલે છે. અને શું છે કે વેદનનો ત્યાગ થઈ શકે નહીં, વેદનનો અભાવ થઈ શકે નહીં, વેદનમાં બીજું વેદાઈ શકે નહીં. જ્ઞાન વેદનનો ત્યાગ થઈ શકે નહીં, જ્ઞાન વેદનનો અભાવ થઈ શકે નહીં. અને કોઈ જ્ઞાન વેદનમાં બીજાને વેદી શકે નહીં. આ એક વસ્તુ સ્થિતિ છે. અને એટલે ચારે ગતિમાં કોઈ પણ જીવ કોઈ પણ સમયે અનુભવાંશે લક્ષ કરી લે છે. એનું શું કારણ? આવી જ રહ્યો છે એ તો કે છે આ બાળ ગોપાળ બધાને. હા, છતાં જે એકપણાના નિશ્ચયથી અજ્ઞાની છે એની તો વાત ચાલે છે. એકપણાના નિશ્ચયથી મૂંઢ છે ને અજ્ઞાની છે એની જ કથા છે આ પારિગ્રાફમાં. તો જ્ઞાનીની કથા પૂરી થઈ ગઈ આગલા પારિગ્રાફમાં. કાંઈ તો અનુભવમાં આવે છે, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા નિરંતર બધાને, છતાં આત્મજ્ઞાન નથી એમ કહે છે. નથી. હા, આ એક પરિસ્થિતિ શું છે અજ્ઞાની જીવની, એ આચાર્ય દેવ કરુણા કરીને સમજાવે છે કે જો ભાઈ તું કોઈ પણ ક્ષણે તારો નિશ્ચય બદલ, જે પરદ્રવ સાથે એકપણાનો નિશ્ચય છે, એટલે એનેથી લાભ એનેથી નુકસાન, પરદ્રવથી લાભ પરદ્રવથી નુકસાન, પરદ્રવથી શાંતિ પરદ્રવથી અશાંતિ, આ જે તારો એકપણાનો નિશ્ચય છે એને લઈને તને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવતો હોવા છતાં એની કાંઈ ખબર પડતી નથી, એનું તને જ્ઞાન થતું નથી. એને આત્મજ્ઞાન કહીએ, એ આત્મજ્ઞાન તને નથી થતું. પરદ્રવ્ય સાથે એકપણાનો નિશ્ચય છે અને જે જૂનો બંધ છે એને વશ પરિણમે છે, ઉદયમાં એને બંધને વશ પરિણમે છે. આ પરિસ્થિતિને લીધે એને આત્મજ્ઞાન ઉદય થતું નથી. આત્મજ્ઞાન ઉદય થતું નથી તો આત્મજ્ઞાનના અભાવમાં નહીં જાણેલાનું શ્રદ્ધાન ગધેડાના શિંગડાના શ્રદ્ધાન સમાન હોવાથી શ્રદ્ધાન પણ ઉદય થતું નથી. આ વાત એટલા માટે નાખી છે, ગધેડાના શિંગડાનો દ્રષ્ટાંત એટલા માટે લીધો છે કે જ્ઞાન વિના શ્રદ્ધાન હોઈ શકે જ નહીં. કોઈ એમ કે પહેલા અમે શ્રદ્ધા કરી લઈએ, અમારા દ્રષ્ટિના જોરથી પહેલા અમારે શ્રદ્ધાનું કામ કરી લેવું છે, અમારે જ્ઞાનની સાથે કાંઈ સંબંધ નથી. ધર્મદૃષ્ટિ પ્રકાશના પ્રકાશન પછી થોડુંક આ ચાલ્યું હતું, શ્રદ્ધાનું જોર મારો, શ્રદ્ધાના જોરથી આગળ વધો, શ્રદ્ધાનું જોર કરો. ધ્રુવ એક ધ્રુવ 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 અપરિણામી ધ્રુવ ઉપર આવી ગયા જ. પણ શ્રદ્ધા ઊંધી છે, ધ્રુવની ઓળખાણ નથી, એનો નિશ્ચય નથી. તું જોર મારી જે બધું ઊંધું જશે, ઊંધી શ્રદ્ધાનું જોર ઊંધી દિશામાં જશે, હવળી દિશામાં નહીં આવે. એટલે શ્રીમદજી એક જગ્યાએ લખે છે કે આત્મા કલ્પનાએ કરીને પ્રાપ્ત થવા યોગ્ય નથી. આ એક કલ્પના થઈ ગઈ, કેમ કે એને વિધિની ખબર નથી કે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન હોય કે શ્રદ્ધાનપૂર્વક જ્ઞાન હોય. એટલે આત્મા કલ્પનાએ પ્રાપ્ત થવા યોગ્ય નથી, શ્રદ્ધવા યોગ્ય નથી અને આરાધવા યોગ્ય પણ નથી. તે સિવાય આત્મા કલ્પના પ્રાપ્ત પુરુષ વડે શ્રદ્ધવા યોગ્ય નથી, શ્રવણ કરવા યોગ્ય નથી. શું કીધું? શ્રવણ કરવા યોગ્ય નથી અને આરાધવા યોગ્ય નથી. આટલી વાત લીધી છે. નહીતર ઊંધું બેસી જશે એને શું ખબર પડશે? ઊંધે રસ્તે ચડી જશે, અન્ય માર્ગે ચડી જશે, એને ખબર શું પડે? એટલે અહીંયા ઓલા પણ દ્રષ્ટાંત નથી નાખ્યું. ત્યાં શ્રદ્ધાની વાત આવી, સમ્યક શ્રદ્ધાની વાત આવી, ત્યાં દ્રષ્ટાંત નથી નાખ્યું. બુદ્ધિ શ્રદ્ધાની વાત આવી, ત્યાં દ્રષ્ટાંત નાખ્યું. કેમ કે આ ક્રમમાં ભૂલે છે જીવો, જીવો આ ક્રમમાં ભૂલે છે. એટલે એમ કે ભાઈ તને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે, પણ તારી પરિસ્થિતિ એવી છે એટલે આત્મજ્ઞાન નથી તને. એટલે એનો અર્થ એમ થયો કે ઉદયને ગૌણ કરવામાં આવે, ઉદયથી ઉદાસ થવામાં આવે, જૂના બંધ જે પીડા છે બધાથી બધાને ગૌણ કરી નાખવામાં આવે અને નિશ્ચય બદલી નાખવામાં આવે, પરદ્રવ્ય સાથેના એકપણાના નિશ્ચયને છોડી દઈને પોતાના સ્વરૂપનો જો નિશ્ચય કરવામાં આવે તો એને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા તો અનુભવમાં આવી જ રહ્યો છે, એના માટે કાંઈ કરવાનું નથી. વેદન જે છે એ આવિર્ભૂત થઈ જશે, જે તિરોભૂત છે તે આવિર્ભૂત થઈ જશે, પણ નથી એમ નથી, નથીને ઉત્પન્ન કરવું છે એમ નથી. અભાવમાંથી સદભાવ નથી કરવો, તિરોભૂતમાંથી આવિર્ભૂત કરવાની વાત છે. 15મી ગાથા પ્રમાણે એ જેને શ્રદ્ધાન પણ ઉદય થતું નથી, એ જેને આત્મજ્ઞાન નથી, શું આત્મજ્ઞાન ઉદય થતું નથી તેને શ્રદ્ધાન આત્મશ્રદ્ધાન પણ ઉદય થતું નથી. એટલે જેને સમ્યક જ્ઞાન ઉત્પન્ન નહીં થતા અથવા સ્વસંવેદન નહીં હોવાને લીધે, સ્વસંવેદનના અભાવમાં કોઈને સમ્યક શ્રદ્ધાન હોય એવું બની શકતું નથી. કેમ કે એની ઊંધી શ્રદ્ધાને તો માન્ય રાખીશ ને, એની ઊંધી શ્રદ્ધાને અનુમોદન તો કરી લીધું ને. શ્રવણ કર્યું એનો અર્થ શું કે તે અનુમોદન કર્યું એનો, એટલે એ શ્રદ્ધાને તે માન્ય કરી, એટલે તને પણ એ જ શ્રદ્ધા થવાની, એ તો નુકસાન થવાનું. જે પ્રકારે આત્મા આત્મભાવ પામે તે કઈ શાસ્ત્રીય પરિભાષા ન વાપરે, જે પ્રકારે આત્મા આત્મભાવને પામે, એવો સ્વભાવ છે એવા ભાવને પામે તે પ્રકાર ધર્મનો છે. આત્મા જે પ્રકારે અન્ય ભાવ પામે, સ્વભાવને છોડીને બીજો કોઈ ભાવ થાય તે પ્રકાર અન્ય રૂપ છે, ધર્મ રૂપ નથી. તમે હાલ જે નિષ્ઠા વચનના શ્રવણ પછી અંગીકૃત કરી છે તે નિષ્ઠા શ્રેય જોગ છે. એટલે તમને જે વિશ્વાસ આવ્યો છે વચન સાંભળીને અમારો, એ તમારા કલ્યાણનું કારણ છે. દ્રઢ મુમુક્ષુને સત્સંગે તે નિષ્ઠા આદિ અનુક્રમે વર્ધમાનપણાને પ્રાપ્ત થઈ આત્મસ્થિતિ રૂપ થાય છે. જ્ઞાની પુરુષ પ્રત્યે એને નિષ્ઠા આવી હોય તો સત્સંગમાં એનું વર્ધમાનપણું થઈને એને સ્વરૂપ સ્થિતિ ભજે છે. આટલી વાત કર્યા પછી પત્ર કોને લખ્યો છે આમાં નથી મળતું. જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ નથી, મનન કરવા જોગ નથી કે આરાધવા જોગ નથી. જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા, અત્યારે આત્મસ્થિતિ એની હોવી જોઈએ. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત આરાધવા જોગ છે. આ નિયમ બાંધી દીધો, કેટલી મર્યાદા મારે એવું કે અત્યારે મૂંઝવણ થાય એવું આપ આ વાત છે. સત્પુરુષ નથી શું કરવું, તો કે સત્સંગ આપસમાં કરવાની જ્ઞાનીની આજ્ઞા છે. સુપાત્ર જીવોએ, પાત્રતાવાન જીવોએ, એમ પાછા બીજાને પાત્રતાવાન જીવોએ એકત્ર થઈને સાથે મળીને સત્સંગ આરાધવા યોગ્ય છે, સત્સંગ કરવા યોગ્ય છે અને સત્સંગમાં આત્મ સ્વરૂપની ગવેષણા કરવા યોગ્ય છે. આટલો તો એ વાતનો નિષેધ નથી, પણ જેને પાસેથી ધર્મ સાંભળવો કે પ્રાપ્ત કરવો એટલે આપણે વાત પદ્ધતિ બદલવા જેવી છે. સત્સંગની પદ્ધતિ થઈ જવી જોઈએ, ઉપદેશની પદ્ધતિ નહીં. ગુરુદેવની વાત જુદી હતી, બીજાની વાત એમ છે. ચાર ત્રણ માં નાનો પત્ર છે પણ એક પારિગ્રાફ નાખ્યું છે. નિશ્ચય બદલવો જોઈએ એટલે સ્વરૂપની ઓળખાણ કરવી જોઈએ. સ્વરૂપની ઓળખાણ કરવી જોઈએ એટલે સ્વરૂપનું લક્ષ્ય થાય. લક્ષ્ય થયા વિના એ પણ અનુભવાંશે થાય છે. જુઓ જે 751માં બીજું પદ છે કે પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, તેને અમે સંકિત કહીએ છીએ. સંકિતનું કારણ જાણીને સંકિત કહીએ છીએ અને તે માન્ય કરવું. વિતરાગોએ તે માન્ય કર્યું છે, એનો આદર કરવો, માન્ય કરવું, એને ઉપાસવું. શું એ વાત જે છે એ સ્વરૂપ નિશ્ચયની વાત છે. એ અનુભવાંશે એટલે વેદન અંશે જે સ્વભાવની ઓળખાણ થઈ છે એમાં સ્વભાવનું એકત્વ જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન સ્વભાવનું લક્ષ્ય થવાને લીધે અને રાગના આધારે જે આત્માનો વિચાર કર્યો હતો એ નિશ્ચય નહીં, એ નિશ્ચય સાચો નહોતો. જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન સ્વભાવનો નિશ્ચય થયો, એ નિશ્ચયમાં જે સ્વભાવનું લક્ષ્ય થયું ત્યાં અનાદિનો જે પરદ્રવ્ય સાથે એકત્વપણાનો નિશ્ચય હતો એ તૂટી ગયો, એ અભિપ્રાય ખલાસ થઈ ગયો. એટલે એને પરદ્રવ્યમાં કઈ સુખ બુદ્ધિ નો સવાલ ઉભો ન થાય. નિશ્ચય બદલાણો એટલે એને પરદ્રવ્યમાં સુખ બુદ્ધિ નો નિશ્ચય પણ બદલાણો, અને મારું સુખ મારા આત્મામાં છે એ નિશ્ચય થયો. જે 254માં લીધું કે અલ્પ પણ સુખેચ્છા ને આ લોકની અલ્પ પણ સુખેચ્છા હોય તો એને યોગ્યતામાં પ્રતિબંધક છે, યોગ્યતા એની રોકાય છે, એ જે વાત ત્યાં લીધી છે એ આ નિશ્ચયના કારણે લીધી છે. પદાર્થ નિર્ણયનો વિષય એમણે ત્રીજો લીધો છે, એમાં વળી એના ચિહ્નો જુદા લીધા છે, પણ બધું એક સાથે યોગ્યતામાં તો એક સાથે બધા આનુષંગિક પરિણામો છે. કહેવાય છે ક્રમથી, પણ એ યોગ્યતા અને અયોગ્યતાના પરિણામો બધા એક સાથે હોય છે. અયોગ્યતામાં અયોગ્યતાને યોગ્ય પરિણામો એક સાથે હોય અને પાત્રતામાં પાત્રતાને યોગ્ય જેટલા પરિણામો હોય એ બધા એક સાથે હોય. તો એ આ લોકને અલ્પ પણ સુખે છા એ સ્વરૂપ નિશ્ચય સાથે સંબંધ રાખે છે. અને સ્વરૂપ નિશ્ચયનો ત્યાં વાત પણ લીધી છે નીચે કે હું સત છું. સત છું એટલે અહેતુક છું, કોઈનો મને અવલંબન અને અપેક્ષા નથી, અને પરમાનંદ રૂપ છું. એ દ્રઢ નથી થયો માટે આમ લૌકિક સુખની અલ્પ સુખે ચારીએ છે, અથવા મુમુક્ષુ જીવને શાતામાં પણ કાંઈક એને શાંતિ અનુભવમાં આવે છે. એટલે કૃત્રિમ શાંતિમાં ત્યાં છેતરાણો. હા, એ લીધું એમાં એમાં શું કે એ કુદરતી પરિસ્થિતિ છે પાત્ર જીવની, કે સામાન્ય રીતે અપાત્ર જીવ એટલે જગતના સામાન્ય જીવ છે એને મહાશક્તિના પરિણામ થાય ત્યારે રસ આવે છે. શું થાય છે એને રસ આવે છે, ભાઈ મને આ તો આ મને પસંદ છે, આ મને ગમે છે. શું? કેમ કે મોહ તો ગમવાથી જ થાય ને. મોહ વ્યામોહ થયો તો ગમ્યું ત્યારે થયો તો એમાં તો એને રસ આવે, એને અણગમો ન થાય. ત્યારે એક પાત્ર જીવની પરિસ્થિતિ ઉલટી છે, એને મોહાશક્તિના પરિણામ થઈ જાય છે હજી, પણ એ વખતે એક બીજી લાગણી પણ એને ઉત્પન્ન થાય છે, એને મૂંઝવણ થવા માંડે છે, એ મૂંઝાવા માંડે છે. એને મૂંઝાવું થાય છે, એને અણગમો થાય છે. આનો રસ્તો નીકળતો નથી, આનો રસ્તો શું? આ જે મોહાશક્તિના પરિણામ છે એ પરિણામ મટાડવાનો મને કેમ ઉપાય હાથમાં નથી આવતો, આ વખતે મારો ઉપાય કેમ નથી એને મટાડવાનો, એટલે એ મૂંઝાય છે. મૂંઝાય એ રસ્તો કાઢે. શું? મૂંઝવણ શબ્દ બહુ એમને અનુભવ પૂર્વક લખ્યો છે કે જ્યાં જ્યાં જે જે જીવને પોતાની મૂંઝવણ થાય એ મૂંઝવણ માંથી રસ્તો કાઢે. મૂંઝવણ ન થાય તો રસ્તો ન કાઢે. નાક દબાય તો મોઢું ખુલી જાય, કેમ કે મૂંઝવણ થાય, શ્વાસોશ્વાસ બંધ થઈ જાય, મુંજારો થાય, મુંજારો થાય તો મોઢું ખુલી જાય, આવલા ઘણા બેભાન માણસ થઈ જાય છે ને, મોઢું એકદમ પીડાઈ જાય, એને એનું નાક દબાવી દે, જીભનો કચરાઈ જાય, એનું મોઢું ખુલવાની જરૂર હોય, નાક દબાવે મોઢું ખુલી જાય, બેભાન અવસ્થામાં ખુલી જાય. પણ તો ડાક્ટરે છે, તબીબી વિજ્ઞાનની ટ્રીટમેન્ટ છે. કહેવાનો મતલબ શું છે કે જીવ જ્યાં જ્યાં મૂંઝાય ત્યાં એ મૂંઝવણમાંથી નીકળવાનો રસ્તો કાઢ્યા વગર રહે નહીં. શું? એટલે એ મહાશક્તિને ટાળવા માટે પ્રયત્ન કરશે એ જીવ, એની પાત્રતામાં એ જાતનો સર્વળાશ છે. શું? કે આ મારે નથી જોતી પરિસ્થિતિ, આ પરિસ્થિતિ મારે નથી જોતી, એમાં શું છે અભિપ્રાય અહિયાં જે વિષય છે એ આચરણ ના ચારિત્ર ની પ્રધાનતા નું નથી. શું? કેમ કે ચારિત્ર નો મોહ તો ચતુર્થ પંચમ ગુણ સ્થાનમાં પણ યથાસંભવ છે, પણ અભિપ્રાય ત્યાં અભિપ્રાય પૂર્વક છૂટી જવો જોઈએ, અભિપ્રાય છૂટી જવો જોઈએ, એને નિશ્ચયપૂર્વક છૂટે, હું સત છું અને પરમાનંદ રૂપ છું એવું દ્રઢ થાય નિશ્ચયમાં, નિશ્ચયપૂર્વક એવું દ્રઢ થાય. શું? ત્યારે અલ્પ પણ સુખેચ્છા છૂટી જાય છે. શું? એટલે એ પરિસ્થિતિ છે. એટલે અહીંયા એ વાત લીધી છે, અહીંયા નિશ્ચય શબ્દ લીધો છે 17-18 ગાથામાં. શું? કે પરંતુ જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં, એટલે એ જ્ઞાન વેદનમાં આત્મા જ લઈ લીધો છે, અજ્ઞાનીના જ્ઞાન વેદનમાં પણ અનુભૂતિ સ્વરૂપ આત્મા જ લઈ લીધો છે, પણ આત્મજ્ઞાન નથી એને. આત્મજ્ઞાન કેમ નથી? કે અનાદિ બંધને વશ એને પરદ્રવ્ય સાથેના એકપણાનો નિશ્ચય વર્તી રહ્યો છે. પરદ્રવ્યથી સુખ છે કે પરદ્રવ્યથી દુઃખ છે, પરદ્રવ્યથી લાભ છે કે પરદ્રવ્યથી નુકસાન છે, એ પ્રકારનો એનો જે નિશ્ચય છે અનાદિનો એ નિશ્ચય છે. અને જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવે આત્માના નિશ્ચય એને ક્યારેય કર્યો નથી. એ પરિસ્થિતિ એમ સૂચવે છે કે એણે નિશ્ચય એ બદલ્યો નથી, એક નિશ્ચયમાં વિરુદ્ધ નિશ્ચયનો અભાવ છે, બે વિરુદ્ધ નિશ્ચય એક સાથે રહી શકતા નથી, આ પરિસ્થિતિ છે. એટલે એને આત્મજ્ઞાનનો ઉદય નથી. જ્યાં આત્મજ્ઞાનનો ઉદય નથી ત્યાં આત્મશ્રદ્ધાનો પણ ઉદય હોઈ શકે નહીં. આત્મજ્ઞાન ન હોય એને આત્મશ્રદ્ધાન હોય નહીં, અથવા આત્મશ્રદ્ધાન સ્વસંવેદન પૂર્વક જ ઉત્પન્ન થતું હોવાને લીધે આત્મશ્રદ્ધાન વાળાને સ્વસંવેદન થયું છે કે નહીં એને અવિનાભાવી લક્ષણથી એને નિર્ણય કરવો પડે કે આત્મશ્રદ્ધાન છે કે નહીં. એવી ભૂલ થાય છે કે નવ તત્વોની છ દ્રવ્યની દેવગુરુ શાસ્ત્રની સ્વપરની ભિન્નતાની અમારી શ્રદ્ધા બુદ્ધિ બરાબર છે, જેમ જ્ઞાની શાસ્ત્રકાર જેમ કહે છે એમ જ માનીએ છીએ, પછી અમને શ્રદ્ધા નથી એનું શું કારણ? પછી અમને શ્રદ્ધા ગણવી જ જોઈએ તો કેવું પડે? સ્વસંવેદન થયું, નિર્વિકલ્પ સ્વસંવેદનની દશામાં જ શ્રદ્ધાનો ઉદય થાય છે, એ સિવાય શ્રદ્ધાનો ઉદય થતો નથી, એ માયા 17-18 ગાથામાં સ્પષ્ટ વાત છે. કેમ? કે જેવો અનુભવમાં આવ્યો સ્વસંવેદનના કાળમાં જેવો અનુભવ થયો તેવો જ હું છું એવી એ વખતે પ્રતીતિ, નિર્વિકલ પ્રતીતિ ઉત્પન્ન એ વખતે થાય છે, એ જ્ઞાનપૂર્વકની શ્રદ્ધાન કહેવામાં આવે છે. એ સમ્યક શ્રદ્ધાનમાં લીધું છે કે આ આત્મા જીવો જાણ્યો તેવો જ છે, એટલે તેવો જ હું છું, એવી પ્રતીતિ જેનું લક્ષણ છે એવું આત્મશ્રદ્ધાનો ઉદય થાય છે, એ વાત આપણે આગળ આવી ગઈ છે. એટલે શ્રદ્ધાન પણ ઉદય થતું નથી ત્યારે સમસ્ત અન્ય ભાવોના ભેદ વડે આત્મામાં નિશંક ઠરવાના અસમર્થપણાને લીધે, ત્યારે સમસ્ત અન્ય ભાવોના ભેદ વડે એટલે જુદા પણ આવડે બધા અન્ય ભાવો છે એનાથી મારું સ્વરૂપ તદ્દન જુદું છે. જુદું છે એટલે મને એ ભાવો સાથે કાંઈ સંબંધ નથી, એનાથી હું અધિક છું, એનાથી હું ભિન્ન છું એટલે અધિક છું, અને અધિક છું એટલે એ ભાવો મને ઉપાસવા યોગ્ય નથી, એ ઉપાસ્ય નથી, એમ પણ એમાં બધું ત્રણ ભાવ એમાં ભેદ જુદાપણો, ઉપાસવા યોગ્ય નથી અને એનું અધિકપણું નથી, મારું અધિકપણું છે, એ ત્રણેય ભાવ એક સાથે આવી જાય છે. એમાં સમસ્ત અન્ય ભાવોના ભેદ વડે આત્મામાં નિશંક ઠરવાના અસમર્થપણાને લીધે એને જ્યારે અન્ય ભાવોનો ભેદ થતો નથી, શ્રદ્ધાનું ઉદીપણ પણ થતું નથી અને સમસ્ત અન્ય ભાવોનો ભેદ પણ થતો નથી, આત્મામાં એ નિશંક ઠરી શકે એવો ભેદ થતો નથી, માટે એવા અસમર્થપણાને લીધે આત્માનું આચરણ ઉદય નહીં થવાથી આત્માને સાધતું નથી. એટલે એ જીવ આત્માના સ્વરૂપ આચરણમાં પરિણમતો નથી એટલે એને સમ્યક ચારિત્ર પણ ઉત્પન્ન થતું નથી, આત્મજ્ઞાન પણ નથી, આત્મશ્રદ્ધાન પણ નથી અને સમ્યક ચારિત્ર પણ નથી. આમ સાધ્ય આત્માની સિદ્ધિની અન્યથા અનુપપત્તિ છે. આ પ્રકારે સાધ્ય એવો જે આત્મા એટલે એને જે મોક્ષ સાધવાનો છે એની પ્રાપ્તિ થવા માટેની બીજા પ્રકારે કોઈ રીત નથી, આત્મજ્ઞાન આત્મદર્શન ને આત્મચારિત્ર સિવાયની બીજી કોઈ રીત નથી, એક જ રીતે થાય તો થાય, બીજી કોઈ રીતે થઈ શકે નહીં. એ રીતે અહીંયા અજ્ઞાની જીવનો ચિતાર લીધો છે અને એક વાત એની અંદર જો વધારેમાં વધારે સુંદર આવી હોય તો એ આવી છે કે આ તો તારી પરિસ્થિતિ બતાવી કે તારો એક પણ આનો નિશ્ચય છે એ જ તને તકલીફમાં મૂકે છે, બીજું કોઈ કારણ નથી. જો તારો નિશ્ચય બદલાય તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા તો અનુભવમાં આવી જ રહ્યો છે, તારે અનુભવ લેવા જવો નહીં પડે, અનુભવ આવીને ઉભો રહી જશે, નિશ્ચય બદલાનો તો અનુભવ આવીને ઉભો રહી જશે. આમાંથી એ વાત નીકળી જે 751 પત્રમાં સંકેત બીજું લીધું એ વાત અહીંથી નીકળે છે કે લક્ષ બદલાણો, નિશ્ચય બદલાણો એટલે સ્વસંવેદન ઉત્પન્ન થઈ જશે, કેમ કે એ તો તિરોભૂત છે, એ આવિર્ભૂત થઈ જશે. કેમ કે જીવને જે રાગની મુખ્યતા છે એટલે એનું અંદરનું વાતાવરણ રાગમય છે, એકલું રાગમય પણ છે, રાગની પ્રધાનતામાં એકલું જે રાગમય પણ છે એમાં જ્ઞાન ઢંકાઈ ગયું છે અને જ્ઞાન વેદન છે એ તો સામાન્યમાં હોવાથી જાણે સાવ ઢંકાઈ ગયું છે, આ પરિસ્થિતિ છે. પણ આચાર્યદેવ કહે છે કે એનો નાશ કે એનો અભાવ થાય એ તો બનવાનું નથી, એનો નાશ કે એનો અભાવ નથી થતો, ફક્ત તું નિશ્ચય બદલ, નિશ્ચય બદલવાથી જ્ઞાનની પ્રધાનતા થશે, રાગથી અંશે એ વગર થશે. ગુરુદેવના 144 પ્રવચન પ્રમાણે તો રાગનો અંશે અભાવ થશે અને રાગનો અભાવ થાય ત્યારે જ્ઞાનનું વેદન છે એ આવિર્ભૂત થાય, કેમ કે એને અવરોધ તો રાગનો જ છે ને, જ્ઞાનને કોઈ અવરોધ છે એ તો રાગનો છે, એ અવરોધ ખસ્યો એટલે જ્ઞાન તો છે જ, જ્ઞાન લાવવું પડે એવું નથી, જ્ઞાન તો સદાય છે, કે જ્ઞાન સ્વભાવી આત્મા છે અને જ્ઞાન રૂપે પરિણમી રહ્યો છે, એ તો એને રૂપે પરિણમી શકે, અજ્ઞાનીનું જ્ઞાન પણ રાગ રૂપે પરિણમી શકે કે પરદ્રવ રૂપે પરિણમી શકે એ તો વસ્તુ સ્થિતિ છે જ નહીં. બહુ ચોખ્ખો, બહુ ચોખ્ખો કર્યો છે. પરિસ્થિતિ ઉજળી છે એમ કે છે. જીવે નિરાશ થવાની જરૂર નથી. આત્મજ્ઞાન થવાની એની પરિસ્થિતિ બહુ ઉજળી તક છે એની પાસે એમ કે છે. એક નીતું નિશ્ચય બદલી નાખે એમ કે છે, તારો નિર્ણય બદલી નાખતો. એટલે સ્વસંવેદન આવિર્ભૂત થઈને તને આત્મજ્ઞાન નો ઉદય થશે. એ જ વખતે આત્મશ્રદ્ધાન નો ઉદય થઈ જશે. ત્યાં તો વિચારે નથી, નિર્વિકલ્પ દશામાં વિકલ્પ ક્યાં છે, વિચાર ક્યાં છે. જયારે સ્વસંવેદનમાં અનુભવ વર્તે છે ત્યારે એવો જ છું એવું પ્રતીતિ થઈ જાય છે શ્રદ્ધાગુણમાં. અને એ જ વખતે શુદ્ધો ઉપયોગ છે, સ્થિર થઈ જાય છે. ભલે 5 સેકન્ડ માટે પણ સ્થિર થઈ જાય છે. પણ એ બહુ મોટી વાત છે. એટલા માટે મોટી વાત છે કે એ વખતે અનંત ભાવનાનું બીજ બળી જાય છે. ભાવની અનંતતાનું બીજ છે એ બળી જાય છે. જેને સ્વસંવેદન 5 સેકન્ડ પણ થાય છે એવા ચતુર્થ ગુણ સ્થાન વર્તી ત્રિયંત જીવને પણ ભાવની અનંતતા હોય કે નહીં, ખલાસ થઈ જાય એને. ભાવની અનંતતા ન હોય, અનંતતા ખલાસ થઈ જાય ભાવને. એવી એક શક્તિ પ્રગટ થઈ જાય એની અનંતતાને ભાવની. એવી જે એની યોગ્યતા છે એ મિથ્યાત્વના સહિતના પરિણમનમાં છે. જ્યાં સ્વસંવેદન પૂર્વક મિથ્યાત્વનો અભાવ ત્યાં એ યોગ્યતા ખલાસ થઈ ગઈ. અનુભવનો ભૂકો બોલાવ્યો 5 સેકન્ડમાં. જો એની સમ્યક્ત્વની 5 સેકન્ડની પર્યાયમાં આટલી શક્તિ છે તો એ ત્રિકાળી વસ્તુમાં શક્તિ કેટલી. આમ સામર્થ્યને લક્ષમાં લેવાનું છે કે પોતાનું આત્માનું સામર્થ્ય કેટલું અંદર પડ્યું છે કે જેના અનુભવની 5 સેકન્ડ પણ અનુભવને ખલાસ કરે. એ વસ્તુની અંદર સામર્થ્ય કેટલું ભર્યું છે એ કોઈ ગજબનું અચિંત્ય સામર્થ્ય એની અંદર ભરેલું છે કે જેની વાત થઈ શકે એવું નથી. એ તો સ્પષ્ટ પરિભાષા બાંધી છે કૃપાળુ દેવે, તો એની ચોખ્ખી પરિભાષા જ 751માં બાંધી છે. સ્પષ્ટ અનુભવાન છે, પછી વિચારનો ક્યાં પ્રશ્ન રહે છે. અહીંયા અનુભવ અંશ ક્યાં છે, વેદન અનુભવ કયો કે વેદન, વેદનનો અંશ ક્યાં છે જ્ઞાનમાં. જ્ઞાન જ્ઞાન દ્વારા વેદાય ત્યારે એ વખતે સંસ્કાર પણ સ્વભાવના પડી જાય, એ વખતે એનો નિશ્ચય બદલાઈ જાય અને એ સમ્યક દર્શનનું અનન્ય કારણ ઉત્પન્ન થઈ જાય. અલ્પકાળમાં એ સમ્યક દર્શન સ્વસંવેદનમાં આવે છે. કોઈ જીવને તરત જ આયુષ પૂરું થવાનું હોય તો બીજા ભાવમાં ત્યાંથી છૂટી શકે નહીં, પછી છૂટવાનો પ્રશ્ન નથી. એટલા માટે બીજા ભાવમાં કોઈને પ્રત્યક્ષ જ્ઞાનીના યોગ વગર, ગુરુના યોગ વગર સમ્યક દર્શન થાય છે એનું કારણ કે આવા સંસ્કાર લઈને ગયો છે એટલે થાય છે, નહીતર થઈ શકે. બરાબર, બે પરિણામ જુદા જુદા પ્રકારના છે પણ એક સાથે જ છે, એક સાથે જ છે. ઉદયને વશ પણ છે અને ઉદયને વશ એમને એમ નથી, નિશ્ચયપૂર્વક છે. હા, જેમ કે તમને મીઠાઈ ખાતી વખતે મીઠાઈ સારી લાગી તો એ વખતે તમે તમારા પરિણામો, તમારો આત્મા મીઠાઈને વશ થયો છે એટલું નથી, પણ તમારો અભિપ્રાય પણ એમ જ હતો કે આ ચીજ સારી છે ખાવા માટે, આ ચીજ ખાવાથી મને સુખ થાય, મને આનંદ થાય, હું રાજી થાઉં, મને ખુશી થાય, મને મજા આવે, એવા અભિપ્રાય પૂર્વક તમે વેદો છો ત્યાં, એ ઉદયને વેદો છો. એટલે ત્યાં તીવ્ર રસથી જે પરિણમન ચાલે છે એ આત્મજ્ઞાનનો અભાવ કરવા વાળું છે. આત્મજ્ઞાનનો અભાવ થવાથી આત્મશ્રદ્ધાનનો પણ અભાવ થાય છે. આત્મશ્રદ્ધાન અને આત્મજ્ઞાનનો અભાવ થઈને લઈને આત્મચારિત્રનો પણ અભાવ થાય છે. એટલે પછી કોઈ આત્માને પ્રાપ્ત કરવાની, સાધ્ય કરવાની કોઈ સાથમાં રહેતી નથી. ખતમ. કેમ કે આત્માને સાધ્ય કરવામાં તો શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ત્રણે સાથે રહીને જ સાધે છે. કારણ કાર્યનો અવશ્ય એમાં સંબંધ છે, પણ હોય છે ત્રણે સાથે. એટલે કોઈ એકથી કરવા માંગે, એકલા જ્ઞાનથી કરવા માંગે, એકલા શ્રદ્ધાંતથી કરવા માંગે કે એકલા આચરણથી કરવા માંગે, તો એને વસ્તુ સ્થિતિની કે વસ્તુ સ્વરૂપની એને ખબર નથી, એ અજાણ છે. એમ વાત છે. બહુ 5 સેકન્ડ જેટલો ટકે, બહુ જઘન્ય અંતર મુહૂર્ત લીધું છે. ના, ખ્યાલમાં બરાબર આવે. ઘોર અંધકાર હોય અને વીજળી થઈ એમ ઝબકારો, 5 સેકન્ડ એમ માન ચાલે છે ને, હે? ખ્યાલ તો આવે ને કે આટલું બધું અજવાળું ક્યાંથી થયું. એમ અજ્ઞાન અંધકાર એ ઘોર અંધકાર છે. એમાં વીજળી થાય, ચૈતન્યની ચમત્કાર થાય, અને એને ખબર ન પડે એમ ન બને. ખબર પડવાનું એક બીજું કારણ છે એમાં, કે એ સ્વસંવેદનના કાળે આનંદ ગુણનું પણ પરિણમન થાય છે. આમ તો અનંતા ગુણનું પરિણમન થાય છે, પણ એમાં આનંદ ગુણ એક છે આત્માનો. આનંદ નામનો જે ગુણ છે એ સ્વરૂપના આહ્લાદ રૂપ છે. અને એવો સ્વરૂપનો આહ્લાદ સ્વરૂપાનુભવપૂર્વક અનંત કાળમાં જીવને એક વાર પણ આવ્યો નથી. એટલે એ જે આનંદનો અનુભવ છે, એ આનંદનો અનુભવ વચનાતીત છે, મનાતીત છે, વિકલ્પાતીત છે. એની પોતાને ખબર ન પડે એમ કેમ બને? આનંદ આવે ને ખબર ન પડે એમ કેમ બને? કેમ કે દુઃખનો અભાવ તે છે ત્યાં. એ આનંદમાં દુઃખનો અભાવ છે. એ આનંદનો જેટલો, જે આનંદ ભલે સિદ્ધ પરમાત્માના આનંદની જાતનો છે, પણ એનાથી અનંતમાં ભાગે છે, પણ છે એની જાતનો. એટલે એ આનંદના અંશમાં દુઃખનો સર્વાંશે અભાવ છે. હા, એ આનંદમાં દુઃખ નથી, દુઃખમાં આનંદ નથી, અને આનંદમાં દુઃખ નથી. એટલે એ આનંદ છે એ આત્માને આત્મા તરફ ખેંચે છે. એટલે એને મેગ્નેટિક પ્રોપર્ટી કહેવામાં આવે છે. શું? આનંદ એ જીવની પ્રોપર્ટી છે, પણ કેવી છે? ખેંચાણ કરે એવી એવી એક શક્તિ છે, એની સંપત્તિ છે. એ સંપત્તિનું ખેંચાણ બહુ રહે છે. એટલે આગળ સમયસારમાં કહેશે આચાર્ય મહારાજ કે આનંદમાંથી છૂટ્યા પછી તમામ સાધક સમ્યક દ્રષ્ટિ જીવને એવી ભાવના રહે છે, એવી ભાવના રહે છે કે ઓહો, હવે પછીની મારી અનંત કાળાવલી આવા આત્મતત્વના આનંદના ભોગવટામાં જ રહો, હવે મારે બીજું કાંઈ જોઈએ. પછી આનંદને છોડવો ગમતો નથી. એટલે આત્માને આત્માનું આકર્ષણ સદાય રહ્યા કરે છે, અને એની આત્મસાધના એ ચાલુ ને ચાલુ રહે છે. આત્મસાધનાને છોડવાનો કોઈ પરિસ્થિતિ થતી નથી. કેમકે એ સિવાયના બધા અન્ય ભાવોમાં પ્રગટપણે આકુળતા અને દુઃખ છે. એટલે બે વાત સાથે છે. બરફ અને અગ્નિ બાજુ બાજુમાં છે, એટલે આ અગ્નિથી દજાય છે અને આ શીતળ છે. એ કાંઈ શીખડાવવું પડે એવું નથી, એ કાંઈ જ્ઞાનને શીખડાવવું પડે એવું નથી. આનંદનો અંશ એની પરિણતિમાં ચાલુ રહે છે. પરિણતિમાં જે બાધકપણું છે સાધક અવસ્થામાં મિશ્ર ધર્મને કારણે, એવો આકુળતાનો અંશ પણ ચાલુ રહે છે. એક અંશ બે સાથે જ્ઞાનમાં જણાતા હોવાથી, પર પ્રકાશક જ્ઞાન છે ને, એક સાથે બે જણાતા હોવાથી અહીંથી ખસવું રાગાદિથી ખસવું અને સ્વભાવમાં આવવું એવો સહજ વિધિ નિષેધાત્મક ભેદ જ્ઞાનનો પ્રયોગ જ્ઞાનીને નિરંતર ચાલુ જ રહે છે, સ્મરણ કરવો પડતો નથી. એ વચનામૃતમાં ત્રીજો બોલ લીધો પૂજ્યબેન શ્રી, જ્ઞાનીને ભેદ જ્ઞાન કઈ પ્રસંગે પ્રસંગે યાદ કરવું પડતું નથી, એ તો સહજ જ હોય છે. સત્તર અઢાર ની ટીકા અહીંયા પૂરી થાય છે. ભાવાર્થ ચૈતન્ય, સાધ્ય આત્માની સિદ્ધિ દર્શન જ્ઞાન ચારિત્ર થી જ છે. જુઓ, ત્રણે સાથે લીધા ને, પૂર્વમાં ત્રણે જુદા જુદા વર્ણ્યા ટીકામાં, હવે સાદી ભાષામાં પંડિતજી એમ કહે છે કે સાધ્ય આત્માની સિદ્ધિ તો દર્શન જ્ઞાન ચારિત્ર થી જ છે ને બીજી રીતે નથી. ને તો ઉમા સ્વામી મહારાજે સૂત્ર બાંધી દીધું છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. અને એ તો શ્વેતાંબર જુદા પીડ્યા પછી એ સૂત્રને અમાન્ય નથી કરી શક્યા. જુઓ, કોઈ ગમે તેટલા પંથ જુદા પડે તો પણ મૂળ મુક જે વસ્તુ છે એ તો એને પકડી રાખવી પડે છે, એ વગર ચાલે નહીં. એ વગર એની પરંપરા ચાલે નહીં, પછી એમાં બીજું ઘૂસાડે બીજી વાત છે. મૂળમાં તો સ્વીકારવી જ પડે, કેમ કે એ અકાત્ય વસ્તુ છે. જે પરમ સત્ય છે એને તોડી શકાતું નથી, એને ભેદી શકાતું નથી. એટલે દર્શન જ્ઞાન ચારિત્ર થી જ આત્માની સિદ્ધિ છે, બીજી રીતે નથી. અસ્થિનાથી લઈ લીધી. હા, પછી ઈ તકલીફ તો ત્યાં છે ને, કે મૂળ વાત બરાબર છે પણ એનો અર્થ આમ. શું મૂળ વાત તો એમ પણ એનો અર્થ આમ, અને એમાં બધું ચાલે છે પછી ગડબડ. જેટલી અન્ય મથુતીની બધી પરિસ્થિતિ એમાંથી ઊભી થાય છે. અન્ય મતમાં કઈ શ્રદ્ધા ન કરવી એવું કઈ નથી, જ્ઞાન ન કરવું એવું કઈ નથી, કોઈ ક્રિયાકાંડ ન કરવા એવું કઈ નથી. પોતપોતાની રીતે બધાય કહે છે, પણ મૂળ થી જરાય ખસવાની વાત ન હોવી જોઈએ, મૂળ પકડી રાખવાની વાત હોવી જોઈએ. એટલે તો જિનેન્દ્ર દેવે તો માર્ગની અંદર બહુ સુવ્યવસ્થાથી એની સ્થાપના કરેલી છે. એમાં મૂળ વસ્તુ શું, ઉત્તર વસ્તુ શું. મૂળમાં બાંધછોડ ન હોય, બાંધછોડ ઉત્તરમાં હોય. કેમ કે મુનિના 28 મૂળ ગુણ, તો એમાં બાંધછોડ ન હોય. ઉત્તર ગુણ 84 લાખ છે, એમાં બાંધછોડ હોય, એમાં અતિચાર લાગે, એમાં દોષ થાય, પ્રાયશ્ચિત લઈ લ્યો, એનો કઈ વાંધો નહીં. મૂળ ગુણ તૂટે, નુકસાન, ખલાસ, મોક્ષ માર્ગ થી છૂટી જાય, મોક્ષ માર્ગમાં ન રહી શકે. એવો વ્યવસ્થિત વિષય છે આખો. પણ સાધુ તો સાધુ હોય તો સાધુ રહીએ, ન સાધુ ન સાધુ ન હોય ને સાધુ રહીએ એમ કેમ કહેવાય, કે સાધુ પણ રહ્યા છે એમ કેમ કહેવાય. અને કોઈ કાળની અપેક્ષાએ પરિણમન નથી થતો, આત્માનું પરિણમન કાળાતીત છે. કેવું છે? કાળાતીત છે. શેરો ચોથા કાળમાં બીજી રીતે થાય, પંચમ કાળમાં બીજી રીતે થાય, છઠ્ઠા કાળમાં વળી ત્રીજી રીતે થાય, એમ બનવાનું. એટલે શેરો શેરાની રીતે થવાના છે. એમ સાધ્ય આત્માની સિદ્ધિ એક જ રીતે થાય, ત્રણેય કાળે એક હોય, ત્રણ કાળમાં પરમાર્થનો પણ થાય. એ શ્રીમદજી એ માની દીધું સૂત્ર, એમાં કઈ ફેરફાર ચાલે જ નહીં. પછી એ બધા ફેરફાર કરવાની વૃત્તિથી માણસ ગમે એવી દલીલ કરે, એ બધી દલીલબાજી છે. મૂળ વસ્તુને છોડાય જ નહીં. મૂળ વસ્તુને છોડો એટલે આગળ ક્યાં નીકળી જાવ એ કેવું મુશ્કેલ છે, કેટલે દૂર વ્યા જાવ એ કેવું મુશ્કેલ છે. હા, એ તો એક સ્વાભાવિક વાત છે. ખોટા સાચા ને ખોટા કહે, સાચા ખોટા ને ખોટા કહે, એ તો એ વસ્તુ તો બહુ સ્વાભાવિક છે. પણ છતાં સત્ય હંમેશા સત્ય રહે છે, અસત્ય હંમેશા અસત્ય રહે છે. કહેવાથી કઈ સત્ય અસત્ય થતું નથી, અસત્ય સત્ય થઈ શકતું નથી, એમાં તો કોઈ બેમત થઈ શકે એવું નથી. વાત એટલી છે કે આ આત્માને પોતાને પોતાનું હિત સાધવું છે અને એ લક્ષ્ય એને સમજવું છે કે એ લક્ષ્ય છોડીને સમજવું છે, આ પહેલી શરત છે. સમજવા માટેની આ પહેલી શરત છે કે મારે આત્મગુણ ને અવગુણ, ગુણ અવગુણ મને કેવી રીતે થાય, આ વાતને પકડી રાખીને મારે સમજણ કરવી છે કે મારે મારા ગુણ અવગુણ અરે કઈ લેવા દેવા નથી, આનું આમ કેમ ને આનું આમ કેમ ને માથાફોડ કરવી છે, તો એ માથાફોડ ને કામ છે, એ ઝંઝટ છે. પહેલી વાત પાયે ખીલે બાંધેલી વાત છે. આ તો શું કે પોતાના આત્મહિતને મુખ્ય લક્ષ્યમાં રાખીને જે કાંઈ વિચારવું છે, સમજવું છે, કરવું છે, જે કાંઈ છે તે આને પકડીને છે. આમ અહીંયા એક ખીલે જો બંધાણો એ બચી ગયો, બાકી બચશે ને. આ કાળમાં જીવ ન બચી શકે એ બહુ સ્વાભાવિક પરિસ્થિતિ છે, કેમ કે ઘણો દુષ્મ કાળ છે, ઘણો વિષમ કાળ છે. શું એટલે ન બચી શકે એ બહુ સ્વાભાવિક પરિસ્થિતિ છે. એટલે એક ખીલો પકડવો, મારું હિત આમાં સદાય કે ન સદાય, આમાં કેવી રીતે સદાય, સદાય તો કેવી રીતે સદાય, એ અહીંયા પકડ એવી રાખવી જોઈએ. એ પ્રયોજનની પકડ છે, પોતાનું હિતરૂપ જે પ્રયોજન છે એની પકડ છે. એ પકડમાં જે માણસ ચોક્કસ છે એ લગભગ બચી જશે, બાકી બચવું મુશ્કેલ છે. ના, ખીલા પાયે દાણો રહ્યો એ બચી ગયો, બાકી બધા દળાઈ જાય. મુઠ્ઠી ભરીને ઓરે એમાં ખીલા પાયે રહી ગયો એ બચાઈ ગયો, બચી ગયો, બાકી બધા લોટ થઈ જવાના. બધા એમ જ છે. એકને વળી ગયા તે ઉગીરા, અમારે જયંતિભાઈ આ સૂત્ર કહેતા હતા, જયંતિલાલ વાલજી, એકને વળી ગયા તે ઉગીરા. ખીલે બંધાવ, એક પ્રયોજન ના ખીલે બંધાયો, જોતા રહ્યો પર્યાયે પર્યાયે, પ્રસંગે પ્રસંગે, કાર્ય કાર્ય જોતા રહ્યો, અવલોકન કરતા રહ્યો. મારું પ્રયોજન બરાબર છે, આમાં પ્રયોજન જળવાયું છે, પ્રયોજન છૂટી ગયું છે, પ્રયોજન જળવાઈ રહ્યું છે, બસ પછી વાંધો નથી. ક્યાંથી એનું લક્ષ્ય ફેર્યું, આત્મહિતનું લક્ષ્ય છે એ સ્વલક્ષ્ય છે, એની વિચારણા સ્વલક્ષ્ય ચાલશે. પરલક્ષ્ય તો 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન નિષ્ફળ જવાનું છે. સ્વલક્ષ્ય અલ્પ ઉઘાડ છે એ કામમાં આવવાનું છે. ભાવાર્થ કે સાધ્ય આત્માની સિદ્ધિ જ્ઞાન દર્શન જ્ઞાન ચારિત્રથી છે, બીજી રીતે નથી. કારણ કે પહેલા તો આત્માને જાણે કે આ જાણનારો અનુભવમાં આવે છે તે હું છું. પહેલા તો આત્માને જાણે, પહેલા આત્મજ્ઞાનનો વિષય લે, પહેલા શ્રદ્ધાની વાત નથી પણ જ્ઞાન સાધન છે, કે પહેલા તો આત્માને જાણે કે જાણનાર 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 તરીકે જે પ્રવર્તી રહ્યો છે એ અનુભવમાં આવે છે. જાણનાર ભાવ પણ અનુભવમાં આવે છે અને જે અનુભવમાં આવે છે તે હું છું. આ એક જયચંદજીએ બહુ સુંદર વાત કરી છે ભાવાર્થમાં, કેમ કે જાણનારો હું છું એનાથી કોઈ અજાણ્યા નથી. કોણે જાણ્યું કે મેં જાણ્યું, કોઈ પણ બાબતમાં જાણનારો હું છું એનાથી કોઈ અજાણ્યો નથી. હજી વેદનથી અજાણ્યો છે પણ જાણનારાથી તો કોઈ અજાણ્યો નથી. ત્યારે જાણનારો જે છું, ભલે દુનિયાભરની પંચાયત કરે છે જાણીને, પણ જાણનારો તો ખરો કે નહીં, શું તો કે એનો અનુભવ શું. જાણનારનો અનુભવ શું, હવે ઓલી બીજી બધી વાત છોડી દેતો, જાણવાના વિષયમાં અનુભવને લેતો, જાણવાના વિષયમાં બીજું કઈ રહેવા દેતો. તને તારા જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ છું. આયા જીવ મૂંઝાય એવું છે, થોડુંક કેવી રીતે મૂંઝાય એવું છે કે વેદનથી અજાણ છે. એટલે જાણનારાનો ખ્યાલ આવે છે કે હું જાણું છું, પણ જાણનારોમાં જાણનારનો અનુભવ શું થાય છે એ ખ્યાલમાં નથી આવતું. તો અહીંયા વિશેષ વાત એ કરી છે કે હું પણ આનો અનુભવ આવે છે એમાં બીજું કઈ ન આવે તો રહેવા દેતો. જાણનાર માં હું 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 પણ વિદાય છે કોઈ કે હું છું એ જાણનારો અનુભવમાં આવે છે તે હું છું એનું નામ આત્મજ્ઞાન છે. જ્યાં બીજું કઈ આત્મજ્ઞાન આ સિવાય કોઈ મોટો કોયડો નથી, બીજો કોઈ સમસ્યા નથી, બીજો કોઈ હાવ નથી એની અંદર. બહુ સુગમ વાત છે કે જાણનારો અનુભવમાં આવે છે તે હું છું એ જ આત્મજ્ઞાન છે. અથવા સ્વપણે પોતાપણે હું પણ અનુભવ અનુભવાતું જ્ઞાન તે જ આત્મા છે. સ્વપણે અનુભવાતું 733 ગુરુદેવ નું વચન પરમાનંદ બહુ સહેલું કર્યું છે, ઘણું સરળ કર્યું છે. શું ઉલટી પરિસ્થિતિમાં એમ છે આયા કે રાગમાં હું પણ અનુભવ જીવ કરી રહ્યો છે, જીવ રાગમાં હું પણ અનુભવ કરી રહ્યો છે. તપાસીને નક્કી કરવું. હવે એમ કે છે કે તારી ભ્રાંતિ છે, તારી એ ભ્રાંતિ છે, તારું અસ્તિત્વ રાગમાં નથી, રાગનો નાશ થાય છે, તારા અસ્તિત્વનો નાશ થતો નથી. અને જ્ઞાન જે છે અથવા જે પરમાર્થ સ્વભાવ છે, જે અનુભવ સ્વરૂપ છે, એ તો જ્ઞાનમાં ચાલુ ને ચાલુ રહે છે, એ તો જ્ઞાનમાં ચાલુ જ છે. એટલે જ્ઞાન તે હું એ નિર્ભ્રાંત અવસ્થા છે, અંદરમાં બરાબર ઊંડો ઉતરીને, જરા ઊંડો ઉતરીને અને બીજેથી છૂટીને, બીજેથી છૂટીને પકડાયેલો છે એ બંધના વશે છે એમ કે છે, તો બીજી પકડમાંથી એને છૂટી જવું પડે છે. શું દેવ કે છે જગતને વિસ્મરણ કરવું, શું પોતાના જ્ઞાન સ્વભાવી આત્મ સ્વરૂપમાં એવી રીતે સાવધાન થવું, એવી રીતે સાવધાન થવું કે આખું જગત વિસ્મરણ, જાણે મારા સિવાય જગત છે જ નહીં. શું બ્રહ્મ સત્યમ જગન મિથ્યા એક વાર કરીને આવતું અહીં નીકળ્યું છે ત્યાંથી, પછી એ લોકો એનો અર્થ ફેરવીને ગમે એ કરી નાખ્યો કે જગત જેવું કઈ છે જ નહીં. પણ મૂળ તો સ્વરૂપ સાવધાનીમાંથી એ સૂત્ર નીકળ્યું છે. શું કે સ્વરૂપમાં એટલો સાવધાન થા, એટલો સાવધાન થા કે આખા જગતનું વિસ્મરણ થઈ જાય. દુનિયાને મારે લેવા દેવા છે શું? હું એક આત્મા છું, મારું સર્વસ્વ મારામાં ભરેલું છે અને એ સિવાય મારે કાંઈ જગતની સાથે કોઈ સંબંધ નથી. પૂરું થઈ ગયો, આખા જગતથી ભિન્ન પડી ગયો વિસ્મરણ કરીને. કેટલીક વાત તો બહુ સરસ લીધી છે. શું કોઈ ચમત્કારની વાત છે એમાંથી એ વાત લીધી છે કે ભાઈ ચમત્કાર એ જગતને દેખાડવા માટેની ચીજ છે, એ કોઈ જ્ઞાની પણ નથી, એ કોઈ આત્મ સાધના નથી. કોઈની પાસે કોઈ ચમત્કાર હોય તો એ કોઈ સાધના નથી કે, અને જગતને દેખાડવાની ચીજ નથી. સાધના તો એવી ચીજ છે કે એમાં જગતની વિસ્મરણ થઈ જાય એવી ચીજ છે એમ કરીને એ વાત લીધી. અને પોતે એ લાઈન ઉપર ગયા છે ને, જગતનું વિસ્મરણ કરવું. શું કે છે, પહેલા તો આત્માને જાણે કે આ જાણનારો અનુભવમાં આવે છે તે જ હું છું, ત્યારબાદ તેની પ્રતીતિ રૂપ શ્રદ્ધાન થાય છે, ત્યારબાદ તેની પ્રતીતિ રૂપે એક શ્રદ્ધાન થાય છે કે આ જે અનુભવમાં આવે છે એવો જ હું છું. વિના જાણે શ્રદ્ધાન કોનું એવો પ્રશ્ન ઉઠાવ્યો પાછો જયચંદ્ર. એ જાણવા વગરનું કોઈ શ્રદ્ધાન હોય શકે એ વાત કઈ સ્વીકારવા જેવી છે જ નહીં. જાણ્યા વિના શ્રદ્ધાન કોનું? પછી કે સમસ્ત અન્ય ભાવોથી ભેદ કરીને પોતામાં સ્થિર થાય, પછી બધા ભાવોથી જુદો પડીને પોતાના સ્વરૂપમાં, પોતાના સ્વભાવમાં, પોતાના સ્વરૂપમાં ઉપયોગ સ્થિર થઈ જાય છે, એ પ્રમાણે સિદ્ધિ છે. એ પ્રમાણે જ્ઞાન, દર્શન અને ચારિત્રથી સિદ્ધિ નામ પ્રાપ્તિ છે. પણ જો જાણે જ નહીં, આત્માને ઓળખે જ નહીં, જાણે જ નહીં, એના અનુભવને વેદે જ નહીં, તો શ્રદ્ધાન પણ ન થઈ શકે. અને શ્રદ્ધાન જ્ઞાન ન થઈ શકે તો સ્થિરતા શામાં કરે? કઈ ચીજમાં સ્થિર થવું છે? ધ્યાન લગાવવું છે પણ કઈ ચીજમાં ધ્યાન લગાવવું છે એ તો ખબર નથી. ફેરફાર સામા કરે, તેથી બીજી રીતે સિદ્ધિ નથી એવો નિશ્ચય છે. માટે આ સિવાય બીજા કોઈ પ્રકારે સાધ્ય એવા આત્માની સિદ્ધિ નથી એવો સિદ્ધાંત નિશ્ચિત થાય છે. અહીંયા એવો સિદ્ધાંત નિશ્ચિત થાય છે અને આ સિદ્ધાંત છે એ વસ્તુનું સ્વરૂપ હોવાથી ત્રણેય કાળે અફર છે. શું? શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, મોક્ષ માર્ગ છે એ વસ્તુનું સ્વરૂપ છે અને વસ્તુનું સ્વરૂપ બદલાતું નહીં હોવાથી ત્રણેય કાળે વસ્તુનું સ્વરૂપ તો એક સરખું જ રહે છે. છઠ્ઠું સાતમું ગુણ સ્થાન મોક્ષ માર્ગમાં આવે અને એને બીજા વિકલ્પ પણ રહે એવું તો બને જ નહીં. એને વસ્ત્રપાત્રાદિના વિકલ્પ રહે એ બની શકે નહીં, કેમ કે એટલો બાહ્ય પરિણામમાં એ જીવ આવી શકતો નથી, બાહ્ય પરિણામ કરી શકતો નથી. બાહ્ય પરિણામ કરવાની મર્યાદાની ખલાસ થઈ જાય છે આચરણની. એમ લેવું છે.